ભરતજીને માટે અનેક કુતર્ક કરતા ભગવાનના પરમ પ્રિય મિત્ર એવા ગુહરાજ એવા અસમંજસમાં છે કે આ શું છે, કઈ વાસ્તવિકતા છે. ગુહરાજ પોતે એને નથી ઉકેલી શકતા, નથી સમજી શકતા. તે સમયે ભરતજીને માટે જે કંઈક તર્ક કુતર્ક ઉત્પન્ન થાય છે એની અંદર ભરતજીને માટે અને ભગવાનને માટે એટલો બધો પ્રેમ છે ભગવાન માટે, અને ભરતજી માટે એટલો બધો દ્વેષ છે એ વાત ન પૂછો. એટલે સુધી આ ભરત શું સમજતો હશે રામને ભગવાનને. રામ હી સમરન જીત નિહારા, એ ક્યારેય ભગવાનને જીતી શકવાનો જ નથી. ભક્ત ભગવાનને જીતી શકે છે, કોઈ યોદ્ધો કે સુરવીર ના જીતી શકે કદાચ. ગુહરાજ ભગવાનના પરમ મિત્ર છે, છતાંય ભગવાનને સમજવાનું ચૂકી ગયા હોય અને ભરતજીને પણ ન સમજી શક્યા હોય એવું બને. અને એટલે જ સકલ સુરા અસુર જુરઈ જુઝારા, જાણે કે રામને જંગલમાં એકાકી એકલા જ સમજતો હશે આ ભરત. એમની સાથે બીજું કોઈ નહી હોય. જાનહી સાનુજ રામહી એકાકી, એકલા સમજીને બધું જ હું મારા તરફ કરી લઈશ એવી રીતે જઈ રહ્યા છે ભરતજી. આમ ભરત જાણે કે પોતાનું રાજ્ય શાશ્વત બનાવવા માંગતા હોય, અકંટક કોઈ પણ બાધા સિવાયનું વિરોધ સિવાયનું, એ બધું ભરતજી ભૂલે છે. ભગવાન જાણે છે કે ભરત અહી હોય ને રાજમદ, પણ ગુહરાજ એને વાંચી શકતા નથી, ઓળખી શકતા નથી. બસ એક જ તરફી આવેશ છે કે ભરત પોતાની સત્તા કાયમી જમાવવા માટે રામને પોતાના રસ્તામાંથી દૂર કરી દેવા માંગે છે. તો તબ કલંક, એ કલંક જે છે, અને એટલા માટે કહી દીધું કે રામહી સમરન જીત નિહારા. જો ભરત એ કપટ રાખીને જતા હોય, હે કછુ કપટ ભાવ મનમાં, કઈ કપટ ભાવ રાખીને જો ભરત જતા હશે તો એટલું ચોક્કસ લખી રાખે ક્યારેય પણ ભગવાનને એ જીતી શકશે નહીં, કોઈને દ્વેષથી ન જીતી શકાય. કોઈને પણ જીતવો હોય પ્રેમનું હથિયાર, ભગવાનને જીતવા હોય તો ભક્તિ અને સેવાનું હથિયાર તરત ઝૂકી જશે. હિંસકમાં હિંસક પ્રાણી પણ શક્તિશાળી હોય તો પણ એ સેવામાં પ્રેમમાં ઝૂકી જાય. જો ભરતજી ભગવાનને આમ તો ન જીતી શકે, પણ ભગવાનને પ્રેમથી એની સેવાથી ત્યાગ અને સમર્પણથી ભગવાનને જીતી શકાય છે. ભગવાનને પણ ભક્તની આગળ નમતું જોખી દેવું પડે. દ્વારકાથી આવું તો ડાકોરમાં ભગવાન સામાન્ય વૃદ્ધ ભક્તની આગળ ઝૂકી ગયા, ચાલ તારી સાથે જ આવું છું. આવ્યા પછી શોધતા શોધતા બધા આવ્યા ને ખબર પડી કે અહીં લઈ ગયા છે. ભગવાનની મૂર્તિના બરાબરની તારે કિંમત આપી ચૂકવવી પડશે સ્વરૂપની. આટલું જ જોઈએ ભક્ત તો હું ક્યાંથી લાવું, મારી પાસે તો મારી ભક્તિ છે. તો ભગવાન તુલસીના પાંદડે તુલાયા, સવા વાળ થયા વનવાળી. એક સામાન્ય વાળી હતી તે કાન નાકની તે ઉતારીને મૂકી દીધી. ભગવાન ત્યાં આગળી પોતાની જાતને એક ભક્તને સમર્પિત કરી દીધી. તો કેટલા મણ સોનું જોઈએ ત્યારે ભગવાનના એ વિગ્રહને તોલે થાય, માગ્યું તો એટલું. ભક્તની આગળ ભગવાન પોતાની હાર સ્વીકારી લે છે. મહાભારતના યુદ્ધમાં પ્રતિજ્ઞા લે, હું ક્યારે પણ હથિયાર ને ઉઠાવું. ભક્ત ભીષ્મ પિતામહ કહે છે કે હું હથિયાર હાથમાં ન પકડાવું તો હું ભીષ્મ નહીં. ભગવાને પોતાની પ્રતિજ્ઞાને બાજુએ મૂકી અને ભીષ્મની પ્રતિજ્ઞાનો ને પૂર્ણ કરવા માટે ભગવાન પોતાને હાર કબૂલ કરી દીધી. ભગવાન ભક્તથી જીતી શકાય છે, પણ પ્રેમથી જીતી શકાય. ગોરાજના મનની અંદર છે કે આ ભરત કોઈ કપટ ભાવ, કોઈ વેર ભાવ, કોઈ દુશ્મની રાખીને જો વનમાં જઈ રહ્યા છે, એટલું ચોક્કસ લખી રાખે. રામ અહી સમરન જીત નિહારા, ગમે તેવા યોદ્ધાઓ હશે, સુરવીરો હશે, સકલ સુરાસુર જુરહી જુઝારા, એવા મોટા મોટા યોદ્ધાઓ જજુમવા વાળા હશે, છેક સ્વર્ગ સુધી ને દેવોના આંગણા સુધી તો એ બધા ભેગા કર્યા હશે, તો ભરત રામને કદાપી નહીં જીતી શકે, આમ સ્પષ્ટ કહી દીધું. એટલે પોતાના મનની અંદર વિચાર કે આ આચાર્ય છે, હવે આવું હલકું કામ ભરત કરે એમાં શી નવાઈ છે. કા આચાર્ય છે, ભરત અસ કરહી, ભરત આવું કરે હલકું કામ એમાં કશું નવાઈ જેવું આશ્ચર્ય જેવું છે જ નહીં. કેમ કે જેની માં એવી છે, એના સંસ્કાર એવા છે, એટલે એ કઈ કઈ જેવો જ છે. નહીં વિશ્વેલી અમી કડવી વેલ હોય ને એની ઉપર ક્યારે પણ મીઠું ફળ લાગે નહીં. લીમડાને છેક મૂળમાંથી છેક ટોચના પાંદડા સુધી ફૂલ સુધી એને ચાખો ને, એ કડવો જ હોય, કડવો જ, એની લીંબોળી કડવી હોય. કદાચ ભરતજી ભગવાનની ભક્તિ અને સેવા અને ત્યાગની પરિપક્વતાથી પાકી થયેલી લીંબોળીની માફક મીઠાશ આવી જાય સેવાની. પાકી ગયેલી લીંબોળી ગળી લાગશે, લીમડો ગમે એટલો કડવો હશે. એમ અહીંયા ભલે ગુહરાજ એમ કહ્યું, નહીં વિશ્વેલી અમીય ફલ ફરે, કડવી ઔષધિને ક્યારે પણ મીઠું ફળ લાગી જ ના શકે, પણ પરિપક્વ થયા પછી મીઠું થઈ શકે છે. એટલે ગુહરાજના મનની અંદર ભાવ છે, સેવાનો ભાવ છે, આવેશ છે, એમાં થોડી કર્કશતા છે, પણ છતાંય ગુહરાજને પણ ભગવાન સમજાવશે કે આ આ સારું છે કે ખોટું છે. અસ વિચારી ગોગ્યાતિ સન, ગુહરાજે એવું દ્રઢ માન્યતા કરી લીધી છે કે બસ ભરત ભગવાનની સાથે યુદ્ધે ચડવા, સંઘર્ષ કરવા માટે જઈ રહ્યા છે, અને એટલા માટે પોતાના જ્ઞાતિજનોને સમસ્ત ગામને કહી દીધું. આ પ્રમાણે ગુહ જ્ઞાતિ સન કહેવું, સજગ સબ હોવ, બધા જ સભાન થઈ જાઓ, બધા જ પોતપોતાની રીતે સજ્જ થઈ જાય, ગાફેલ ન રહે, ભરતને એક ઇંચ પણ અહીંયાથી આગળ વધવાની. હાથની અંદર જે કયો હથિયાર આવે એ બધા જ હથિયાર લઈને તૈયાર થઈ જાઓ, અને બો રહું તરે નહી. જેની જેની હોડીઓ છે એ બધી હોડીઓ ગંગાજીના પ્રવાહની અંદર ગોઠવી દો. હથવા સૌ બો રહું તરે નહી, કીજે ઘાટારો, અને આખો ઘાટ ગંગાજીનો એવી રીતે આંતરી લો કે ભરતજી ત્યાંથી આગળ ના વધી શકે. જે હોડીઓ છે એને પેલે પાર લઈ જાય, એટલે આ પારથી ઉતરે કેવી સામે કિનારે જઈ જ ના શકે. આમ ગુહરાજે બધી જ તૈયારીઓ કરી દીધી કે હવે તો બસ એક આજ્ઞા હુકમ કરવાની જ વાત છે, તરત જ યુદ્ધ શરૂ થઈ જાય, સંઘર્ષ ઉભો થઈ જાય. બધા સજ્જ થઈ જાઓ. હોઉ સજોઈલ, સજોઈલ બિહારી ભાષાનો શબ્દ છે. હોઉ સજોઈલ, બસ બધી રીતે હથિયારથી, વાહનથી, લડવાને માટેની બધી તૈયારીઓ મનથી તૈયાર થઈ જઈને બસ ગંગાજીનો ઘાટ રોકી લો. એમાંથી એમની સાથે આવેલી કીડી પણ, એમની સાથે આવેલી એક નાની સરખી કીડી પણ ગંગાના કિનારા સુધી પહોંચવી જ ના જોઈએ. રોકહુ ઘાટા, ઠાડહુ સકલ મરે કૈઠા. અને બસ ભગવાનને માટે સમર્પિત થઈને કદાચ માથું આપી દેવું પડે, જીવન આપી દેવું પડે, તો મૃત્યુને માટે પણ સજ્જ થઈને તૈયાર રહેવાનું છે. ભરત પાસે મોટું સૈન્ય હોય તો આપણે જ્યાં સુધી જીવીશું નિષાદો, ત્યાં સુધી ભરતજીને ગંગા પાર ઉતરવા દેવાના નથી જ. સન્મુખ લોહ ભરત આપણે જ્યાં સુધી જીવતા હઈએ ત્યાં સુધી ભરતને ગંગા પાર કરવા દેવી જ નહીં. બસ સન્મુખ લોહ, બસ જે કોઈ સંઘર્ષ કરવો પડે એવો લોહમય સંઘર્ષ કરી લેવાની તૈયારી આપણે બધાએ જ રાખવાની છે અહીંથી ભરતજીને માટે. આમ ગુહરાજ ભલે નાની વ્યક્તિ છે પણ એની સેવા ઘણી મોટી છે. ભલે સમજમાં કંઈક એવી પરિસ્થિતિ ઉભી થઈ હોય તો પણ એક વાર તો ભગવાનને માટે અહીંયા અગાડી ખપી જવું, પણ ભરતને અહીંયાથી સહેજ પણ આગળ વધવા ન દેવા એવા દ્રઢ સંકલ્પ સાથે ગુહરાજે પોતાના સૈન્યને, પોતાના જ્ઞાતિજનોને બધી જ જબરજસ્ત તૈયારીઓ કરી દીધી. સ્વાભાવિક છે, કોઈ મોટા મોટો દેશ હોય એની સામે બાદ ભીડવાની હોય તો બધાને પાછું પડવું પડે, પણ તે પાછા પડવા એથી કે કાયર ન થઈ જવાય. શક્તિ છે, જીવન છે, શરીર છે, ત્યાં સુધી આપણે આપણા દેશને માટે, આપણા ભગવાનને માટે પૂરી પૂરી રીતે સંઘર્ષમાં ઉતરવું જ જોઈએ.